Adam Batayu, Kum, so Kumakai, Yura, Kariyaro, Kuzayo, Nikkei Lok Nomad. સંવર હંમેશા શુભ હોય, નિર્જરા હંમેશા શુભ હોય. સંવર સત્ય નિશ્ચય નથી કે થોડો વિકરાગ ભાવ ને થોડો ભાવ પરિણામ થાય એમાં કિંચિત માત્ર મલિનતા ન હોય. એવા જે પરિણામ છે આત્માને આશ્રય, એ પરિણામ રાજપુરુષ છે. જે પરિણામ સદુપયોગ થયો એ તો મિથ્યાત્વના પરિણામથી તો રહે છે. મિથ્યાત્વનો તો અભાવ થઈ ગયો છે, અનંતાની બધી કથાનો પણ એમાં અભાવ છે. પણ શુદ્ધ ઉપયોગ જે રાગથી રહિત શુદ્ધ ઉપયોગ થયો એ શુદ્ધ ઉપયોગ દ્રવ્યસિદ્ધિ છે. એટલે રાગ જેવું છે એ વાત એમાં રહેતી નથી. કેમ કે જ્યાં શુદ્ધ ઉપયોગ થયો તો એ તો રાગાદી પરિણામથી તો રહ્યું છે. જે વિતરાગ ભાવ, વિતરાગ ભાવ વિતરાગ ભાવથી સહિત અને રાજસી સહિત એમ ન હોય. ઉત્તમ ભાવ ઉદય ભાવથી રહિત છે, સૌક્ષમ ભાવ ઉદય ભાવથી રહિત છે, સાયક ભાવ ઉદય ભાવથી રહિત છે, ઉત્તમ ભાવ રાગ મલિન ભાવથી રહિત છે, સૌક્ષમ ભાવ રાગથી રહિત છે અને સાયક ભાવ પણ રાગથી રહિત છે. એને વિતરાગ ભાવ કહેવામાં આવે છે, અથવા એની અધ્યાત્મ ભાષા એ શુદ્ધ ઉપયોગ કરવામાં. એ શુદ્ધ ઉપયોગના પરિણામ આત્માને આશ્રય જે પ્રવૃત્યા એ પરિણામ રાગથી રહી છે. પણ જે આ શુદ્ધ ઉપયોગના પરિણામ છે એ દ્રવ્યથી રહી છે. શુદ્ધ ઉપયોગ રાગથી રહી છે અને શુદ્ધ ઉપયોગ દ્રવ્યથી રહી છે. એ પર્યાય અને શુદ્ધ ઉપયોગ સમ્યક દર્શનના જે પરિણામ પ્રગટ થયા એ સમ્યક દર્શન શુદ્ધ પારણાનું ભાવ લક્ષણ શુદ્ધાત્મ દ્રવ્યથી કથંચિત છે. આ કેમ આવો આ ખુલાસો કેમ કર્યો પડ્યો કે કેટલાક અજ્ઞાની પ્રાણીઓ સમ્યક દર્શન થવા પહેલા આત્માને રાગથી તો ભૂમિ છે એમ કલ્પના કરે છે, પણ જે શુદ્ધ ઉપયોગ અથવા સંવર નિગ્રહના પરિણામ અથવા નિશ્ચય મોક્ષનો માર્ગ તે આત્માથી એકાંતે સર્વથા અભિન્ન છે અને તેથી તે દ્રષ્ટિનો વિષય છે એમ દ્રષ્ટિના વિષયમાં શુદ્ધ પર્યાય સહિતનું દ્રવ્ય માને છે એને સમ્યક દર્શન થઈ શકતું નથી. દ્રષ્ટિના વિષયમાં એવી ભૂલ છે, તેથી દ્રષ્ટિમાં ભૂલ રહી જાય છે. વિદ્વાન માણસો છે ને એ રાગની પર્યાયને આત્માથી અભિન્ન માને. વિદ્વાન એટલે શાસ્ત્રના પાટી છે, મિથ્યા દ્રષ્ટિ. રાગાદી જે પરાલંબી ભાવ છે, પરાશિત ભાવ છે, જે આત્માના સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે, પુણ્યનો પાપ, એ આત્માથી અભિન્ન છે એમ વિદ્વાન ન માને. એ તો સ્થિર અજ્ઞાની જે એકદમ તીવ્ર મોહી હોય તે માને કે રાગ ને આત્મા એક છે. પણ કંઈક જેને ભેદ જ્ઞાનનો વિચાર ઉગ્યો હોય એ રાગથી આત્મા ભૂલ છે, અને વિતરાગ ભાવ જે પ્રગટ થાય આત્માને આ છે ચૈતના પરિણામ. એ તો આત્મા છે પણ છે, આત્માને શુદ્ધ પર્યાય એક જ હોય. સોનું ને સોનાના પરિણામ એની જાતને શુદ્ધ, એ તો એક સમૂહ છે. એમ કોઈ અજ્ઞાની પ્રાણી સમ્યક દર્શન થવા પહેલા શુદ્ધ આત્માને જે ધ્યેય છે, સમ્યક દર્શનનો વિષય છે, એને શુદ્ધ પરિણામથી એકાંતે સર્વથા અધીન છે એમ માને છે. ઉત્પાદન સત્ય આત્મા છે એમ તે દ્રષ્ટિનો વિષય છે એમ કોઈ માનતો હોય તો એવા જીવની ભૂલ ટાળવા માટે આચાર્ય ભગવાન ફરમાવે છે કે પોતે સમ્યક દર્શનાન ચૈત્ર છે, પ્રેરણા છે. આચાર્ય ભગવાન લખે છે ત્યારે અતિન્દ્રિય આનંદ પ્રચુર આનંદના પરિણામ રૂપે પ્રણમે છે દ્રવ્ય. છતાં પોતે લખે છે કે અમને જે સપ્તમ ગુણસ્થાનનો અપ્રમત દશાનો શુદ્ધ ઉપયોગ અને છઠ્ઠા ગુણસ્થાનની શુદ્ધ પ્રવૃત્તિ એ પરિણામો શુદ્ધ પરિણામો પણ મારા ભગવાન આત્મદ્રવ્ય કે મારું લક્ષણ શુદ્ધ પરિણામી ભાવ છે એવું નિજ પરમાત્મદ્રવ્ય મારાથી આ પરિણામ ભીન છે અને સફંચિત ભીન છે. સફંચિત એટલે કોઈ એક અપેક્ષા, બે જ અપેક્ષા છે મુખ્યપણે અધ્યાત્મ શાસ્ત્રમાં નિશ્ચિત વાત. અને વ્યવહારે ભીન છે એમ એનો અર્થ કરવો કે નિશ્ચય ભીન છે એમ એનો અર્થ કરવો. જયારે કથનચિત લખ્યું ત્યારે આપણા ઉપર થયું કે પોતે લખ્યું કે નિશ્ચયને ભીન છે અથવા વ્યવહારને ભીન છે તો આપણી બુદ્ધિ દોડાવવાની જરૂર ન પડત. પણ આપણી બુદ્ધિ દોડાવવા માટે થઈને કેટલીક વખત ગોભરા કે મૂકે છે કે જેથી કરીને શ્રોતા અથવા વાંચનાર પોતાના ઉપયોગને સૂક્ષ્મ કરીને વિચારે કે આ શું કથનચિત. એટલે અહીંયા વ્યવહારને ભીન લેવી કે નિશ્ચયને ભીન લેવી, રાગની વાત તો છે જ નહીં. કેમ કે શુદ્ધ ઉપયોગ છે તે તો રાગથી ભીન છે, એટલે રાગને તો શુદ્ધ ઉપયોગમાંથી બાદ કરી નાખો. એટલે એ આત્મદ્રવ્યથી કથનચિત ભીન કે કથનચિત અભિન એ તો આઉટ ઓફ બેઝ થઈ ગયું. એવું તો પ્રશ્ન નથી. એમ કે મિથ્યાત્વના પરિણામ અને અનંતાનુબદ્ધના પરિણામ એ તો અત્યારે અવસ્તુ થઈ ગયું છે. જો વસ્તુ હોય પરિણામ હોય તો કથનચિત ભિન્ને અભિન એમ એજન્ડા ઉપર વાત આવે, પણ એ તો અવસ્તુ થઈ ગયું છે. હવે પેલા પરિણામ છે જ નહીં મિથ્યાત્વના, બીજું પરિણામ તો છે જ માન. એ પરિણામ આત્મદ્રવ્યથી ભીન કે અભિન્નનો પ્રશ્ન છે. રાગ તો આત્મામાં છે જ નહીં, આત્માના પરિણામમાં પણ નથી. કળશિકામાં કહ્યું છે શિષ્ય પ્રશ્ન કર્યો કે આ આશ્રમ છે કે આત્માથી ભીન છે કે અભિન્ન, પ્રશ્ન કર્યો. ત્યાં આચાર્ય મહારાજ ઉત્તર આપે છે કે આત્માથી ભીન છે. ત્યારે બીજો પ્રશ્ન કર્યો કે એ રાગાદી આત્માથી ભીન છે તો વસ્તુ છે કે અવસ્તુ? અવસ્તુ છે એમ જવાય છે. તો અહીંયા જે છે અત્યારે વિષય ચાલે છે, જયારે શુદ્ધ ઉપયોગ પ્રગટ થઈ ગયો છે, સમ્યક દર્શનાન ચૈતના પરિણામ પ્રગટ થઈ ગયા છે, ત્યારે મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચૈતના પરિણામ આત્માથી ભીન છે કે અભિન્ન? તો ભીન ભીન છે તો વસ્તુ છે કે અવસ્તુ? પર્યાયમાં છે કે નહીં જીવના પરિણામમાં અત્યારે મિથ્યાત્વ પરિણામ? તો કે અવસ્તુ છે. કેમ કે મિથ્યાત્વના પરિણામ છે જ નહીં દશામાં, અનંતાનો મુનિનો કસાય છે જ નહીં, અને મુનિને ત્રણ કસાય ના પરિણામનો અભાવ થઈ ગયો છે માટે અવસ્થિત થઈ. સમ્યક દર્શનને મિથ્યાત્વના પરિણામથી વિચારતા બધો ફેંસલો આવી જાય છે કે જયારે સમ્યક દર્શન થયું એ જે શુદ્ધ પરિણામ પ્રગટ થયા કે લિખા તો ના પરિણામથી સહિત છે કે રહી, એક પરિણામ બીજા પરિણામથી સહિત છે કે રહી, તો કે મિથ્યા તો ના પરિણામ છે જ નહીં, અવસ્તુ છે. પછી પરિણામથી સહિત કે રહી તેનો પ્રશ્ન છે નહીં. કપડું સફેદ થઈ ગયું, મન નીકળી ગયું. હવે એ જે કપડું સફેદ થયું એનો પર્યાય, તો એ પર્યાય મલિન ભાવથી રહી છે કે શું? તો એ મલિન ભાવ વસ્તુ છે કે અવસ્તુ? ક્યાં ગોતવા જાય, ગોતી જોતી એ જ નહીં. માટે એને અવસ્તુ કહેવામાં આવે છે. એમાં જયારે સમય દર્શનના પરિણામ થયા, એ પરિણામ મિથ્યાત્વના પરિણામથી તો રહી થઈ ગયા છે. પછી એને તો કઈ પ્રશ્ન એજેન્ડા ઉપર, એ મિથ્યાત્વના પરિણામ આત્માથી સહિત રહી તો પ્રશ્ન નથી. કેમ કે એ અવિદ્યમાન છે, એ વિદ્યમાન નથી. હવે જે વર્તમાન વિદ્યમાન સદુપયોગ સમ્યક દર્શનના પરિણામ જે પ્રગટ છે, તે આત્માથી અભિન છે કે ભિન્ન છે? પેલો પ્રશ્ન, અભિન છે કે ભિન્ન છે? કે ભિન્ન છે તો ભિન્ન છે, તો કઈ નહીં એ ભિન્ન છે? કે નિશ્ચય નહીં એ ભિન્ન છે, કે વ્યવહાર નહીં એ ભિન્ન છે? તો નિશ્ચયની એ ભિન્ન છે. હવે જયારે નિશ્ચયની એ ભિન્ન પરિણામ થયા, દ્રષ્ટિ આપવા માટે, ત્યારે વ્યવહાર નહીં અભિન્ન છે. કેમ વ્યવહાર નહીં? ક્યાંથી નીકળ્યું કે કથનથી શબ્દ વાપરો છે? ફરજ નહીં પડી જાય એમ છે.
હા, ભમણતા
વાત છે ને. જો એકાગ્ર ચિત્તથી માત્ર પોતાના ઉપયોગમાં આટલી જ વાત જે ચાલે છે એમાં ને એમાં ઉપયોગ લાવવો જોઈએ. જો દુકાનમાં ને ઘરે યોગ્ય ઉપયોગ, તો આ ખ્યાલમાં ના આવે, પકડાઈ નું પેલા કશું કહેવા માંગે છે. એટલી તો માનસિક એકાગ્રતા સ્વાધ્યાયના કાળે કેળવી જોઈએ. હા, એ બધા ઉપયોગને આ દરવાજાની બહાર રાખી દેવા. દરવાજાની બહાર જાય ત્યારે ભલે પાછા આવી જાય. અહીંયા તો સ્વાધ્યાયનો કાળ સાહેબ નીકળ્યો છે. સ્વાધ્યાય એટલે આત્માના સ્વરૂપનું અંતરંગમાં ચિંતન, મનન. આહા, અવલોકન તો હું કેવો છું, કેવો છું. મારામાં પરિણામ થાય તો મારી જાતના પરિણામ થાય, તેને મારા વ્યવહારને કહેવામાં આવે એ પરિણામને. અને એ પરિણામ મારાથી અભિન્ન છે કે ભિન્ન છે? સમ્યક દર્શનના પરિણામ મારા આત્મદ્રવ્યથી ભિન્ન છે કે અભિન્ન છે? ભિન્ન છે તો કઈ નહીં એ ભિન્ન છે? વ્યવહારને એ ભિન્ન છે, તો નિશ્ચયને એ ભિન્ન છે, તો નિશ્ચયને એ ભિન્ન છે. શુદ્ધ આત્મદ્રવ્યથી કથન ચિત ભૂલ છે શબ્દ વાતો કથન છે યાદવાદ ને તે યાદવાદી છે એ મૂકી દીધી. શું છે કે ભીમ છે? નિશ્ચય નહીં તમે કહે છે ભીમ છે, તો શા માટે ભીમ છે? અમે કહ્યું છું કે અભિન્ન છે. તમે કહો છો ભીમ છે, તો એનું કારણ આપો. ભીમ નહીં કે જેવી રીતે અનંત ગુણો આત્માથી એકાંતે અભિન્ન છે, એમ નાશવાન જે પરિણામ સદુપયોગ થાય તે એકાંતે આત્માથી અભિન્ન થઈ શકતા નથી. પણ ભિન્ન છે, અનંત ગુણો આત્માથી અભિન્ન છે. અને દ્રવ્ય આસ્તિક જે સમ્યક દર્શનના પરિણામ થયા, તે આત્મદ્રવ્યથી કથનચિત ભિન્ન છે. કથનચિત એટલે નિશ્ચયનીય ભિન્ન છે. શા માટે? કે ભાવનારૂપ પરિણામ છે. ભાવનારૂપ જે પરિણામ છે, આત્મ ભાવના ભાવતા લહે જી કેવળ જ્ઞાન. આત્મ ભાવના એટલે પોતાનો શુદ્ધ આત્મા, એમાં એકાગ્ર ચિત્તે ધ્યાનમાં મગ્ન થઈ નિર્વિકલ્પ ધ્યાનમાં જાણી જવું, એનું નામ ભાવના છે. ભાવના એટલે શબ્દ નહીં, ભાવના એટલે વિકલ્પ નહીં, ભાવના એટલે ઇન્દ્રિય જ્ઞાન નહીં, ભાવના એટલે શુદ્ધ ઉપયોગ. આત્માની સન્મુખ થઈને जो सदुपयोग दशा प्रकट था उन्हें परमात्मा भावना कहे थे। ये भी भावना जो बेघड़ी अंदर उपयोग जानी गयो तो केवल ज्ञान था नहीं माते आत्म भावना भावता लहे जीव केवल ज्ञान रे कि आत्म भाव आत्म से द्रव्य से भावना से निश्चय मोक्ष मार्ग से एनु फल मोक्ष केवल ज्ञान एट मोक्ष केवल ज्ञान प्रकट थाय आत्म भावना एनु फल केवल ज्ञान निमित्तनी भावना हो तो निमित्तनी भावना से ने चौबीस कलाक तो निमित्तनी भावना से एनु फल केवल ज्ञान थाय पर मोक्ष न थाय पर संसार शा माटे धीम छे प्रभु के भावना रूप छे। हवे भावना तो विनाशिक छे भावना रूप छे एटले भावना तो विनाशिक समय से मैंने पर्याय छे भले एवी ने एवी बीजी पर्याय प्रगट थाय पण ए तो नाशवान छे। शुद्ध पारिणामिक भाव तो भावना रूप नथी। शुद्ध पारिणामिक द्रव्य स्वभाव ये तो भावना रूप नथी परिणाम रूप नथी पर्याय रूप नथी दशा रूप नथी हालत रूप नथी ये तो द्रव्य रूप छे। द्रव्य तो अविनाशी छे द्रव्यनो नाश कभी थतो नथी। जो ते पर्याय हवे दलील आपे छे ये कथन की भीम कही तुने कि एवो एक जीव लीधो छे कि जे पोताना शुद्ध उपयोग ने विकराजी परिणाम ने धर्मना परिणाम ने धर्मनी साथे धर्मनी साथे एकांत अभिन्न सर्वथा अभिन्न एकांत शुद्ध पारिणामिक भाव की अधीन हो तो शू दोष आए माते अमे जो पेली नीति में कहूँ कथन की भिन्न ये न्याय संगत है तो एकांत अधीन मानते हो तो मोटो दोष आई पड़ते। सांभर जैन दर्शन में न्याय ने युक्ति ने लॉजिक थी समझाए थे अमे कही थी कि शुद्ध परिणाम भिन्न है एम न चाले न्याय आपो शु कारण से भिन्न छे कदाच ते अभिन्न छो तो कारण आपो ने भिन्न छो तो पण कारण आपो कारण आपी ने वस्तु ने तत्व ने सिद्ध करता आवे छे आखा समय साधनी पद्धति छे। कारण आपे छे कि पुण्य ने पाप ना परिणाम ए है छे शा माटे है छे नु कारण आपो कि परास्तिक छे स्वभाव से विरुद्ध भाव वाला छे जड़ चेतन ने दुख नु कारण छे जीव ने सुख नु कारण नकी माटे है छे एमने मधर थी है छे एमनी त्याजी के है એટલે त्याजी छे ग्राह्य नथी रागादी परिणाम ग्रहण करवा योग्य नथी छोड़वा योग्य छे। एक एक वात अहीं ऊपर कहूं के आत्मद्रव्य थी शुद्ध परिणाम कथन की भिन्न छे। हवे कहे कि शा माटे भिन्न छे कि जो के पर्याय एटले शुद्ध उपयोग राग ने याद न करता कि राग आत्मा में थाय छे एक वार भूली जाओ थोड़ीक वार तो भूली जाओ कि राग आत्मा में न थाय आत्मा में ज्ञान थाय केम के आत्मा नो स्वभाव ज्ञान मय छे सूक्ष्म ज्ञान थाय हवे ए ज्ञान थाय तो स्वरू ज्ञान थाय के स्वरू ज्ञान थाय के स्वरू ज्ञान थाय के ने ज्ञान कहेवामां आवे के पर्याय एकांत सर्वथा शुद्ध पारिणामिक थी अधीन हो तो जो तू मानतो के सोनू ने सोना नो घाट सोना नी जात नो घाट पीड़ो सोनू पीड़ू अने ना परिणाम पण पीड़ा सोनू शक्ति पीड़ू अने व्यक्ति धोऊ मित्र एम नथी एनी वात ज नथी एनी जातना परिणाम पानी ठंडू शक्ति अने एना परिणाम पण ठंडा ये ठंडा परिणाम अने पानी जे चक्कु पदार्थ छे ये परिणाम एना थी कथन थी भिन्न छे। કેમ ભૂલ છે કેમ કે એ પરિણામ તો એક એક સમયના છે એ નાશ થાય તો દ્રવ્યનો નાશ થયા એમ આત્મ દ્રવ્યથી જીવો વિષય છે એકાંતે શુદ્ધ પારિણામિકથી અભિન્ન હોય તો આત્મદ્રવ્યથી અભિન્ન હોય તો મોક્ષનો પ્રસંગ બનતા એટલે મોક્ષ કેમ કે મોક્ષ નો માર્ગ છે. મોક્ષ ના માર્ગ નું ફળ સંસાર નથી, પણ મોક્ષ ના માર્ગ નું ફળ મોક્ષ છે. માર્ગ અને માર્ગ નો ઉપાય, માર્ગ ને માર્ગ નો ઉપાય. તો જે માર્ગ છે મોક્ષ નો તે અભિન હોય તો મોક્ષ નો પ્રસંગ બનતા, એટલે મોક્ષ પર્યાય પ્રગટ થતા આ ભાવના રૂપ મોક્ષ કારણભૂત એટલે સંવર નિગ્રહના પરિણામ. મોક્ષ થાય ત્યારે સંવર નિગ્રહ ન હોય, સંવર નિગ્રહ નાશ પામી જાય. અધૂરી શુદ્ધ પર્યાય એ નાશ થાય ત્યારે મોક્ષ થાય, કે ના સંવર નિગ્રહ પણ જોઈએ ને મોક્ષ પણ જોઈએ એક કાળે એ બને નહીં. બનતા આ ભાવના રૂપ મોક્ષ કારણભૂત પર્યાય નો વિનાશ થતા, કેમ કે સંવર નિગ્રહ નો નાશ થાય મોક્ષ થાય ત્યારે. તો છતાં શુદ્ધ પારણારી ભાવ પણ વિનાશ ને પામે. જો એકદમ અકાટ્ય દલીલ આપી છે કે તું એમ માની લો છો કે શુદ્ધ પરિણામ અને દ્રવ્ય એકાંતે અધીન છે, તેથી તે આત્મા શ્રદ્ધાનો વિષય છે. તો અમે કહીએ છીએ કે શ્રદ્ધાનો વિષય નથી, કેમ કે તું જેને શ્રદ્ધાનો વિષય બનાવી રહ્યો છો તે તો પરિણામથી અધીન માની રહ્યો છો. તો પરિણામના નાશે દ્રવ્ય નાશ થઈ જાય તો કેનું અવલંબન લઈશ તું? અવલંબનભૂત વસ્તુ દ્રષ્ટિમાંથી રહેશે નહીં. મોક્ષ નો પ્રસંગ બનતા ભાવના રૂપ મોક્ષ કારણભૂત પર્યાય નો વિનાશ થતા, વિનાશ એટલે વિશેષ કરીને નાશ થતા શુદ્ધ પારિણામિક ભાવ પણ વિનાશ ને પામે. કે એકાંત અભેદ હોય તો અભિનય તો પણ એમ તો બનતું નથી, એમ તો કોઈ કાળે બને નહીં. દ્રવ્ય નો કોઈ કાળે નાશ ન થાય, સોનાનો કોઈ કાળે નાશ ન થાય. કેમ કે એક ઘાટ હોય તો એક ઘાટ ભાંગીને બીજો ઘાટ થાય, તો જે ઘાટ ભાંગો એ ઘાટ અને સોનું દ્રવ્ય એ કથનથી ભિન્ન પણ હતું. તેથી ઘાટના નાશ થવા છતાં સોનાનો નાશ થતો નથી, અને બીજો ઘાટ ઉત્પન્ન થાય તો કઈ દ્રવ્યની ઉત્પત્તિ થતી ઉત્પાદથી દ્રવ્યનો ઉપજતો નથી, અને પર્યાયના વિનાશથી દ્રવ્યનો નાશ થતો પર્યાય નાશને પામે છે. પર્યાય ઉપજે છે, હું ઉપજતો નથી ને ઉણસતો નથી, હું તો જ્ઞાયક ભાવ તંત્ર જેવો છું તેવો ને તેવો. એવા આત્માનું ધ્યાન કરતા સમજવું થાય એ છે કે પણ એમ તો બનતું નથી, કઈ દ્રવ્યનો નાશ તો થતો નથી, કારણ કે શુદ્ધ પારણાની તો અવિનાશી છે અને ભાવના જે પર્યાય છે તે વિનાશી છે. અને એ પરિણામને દ્રવ્યને તું અભિન્ન એકાંતે તો પર્યાયના નાશથી દ્રવ્યનો નાશ થઈ જશે. પણ એમ તો બનતું નથી, પરિણામ નાશને પામે છે પણ દ્રવ્ય આત્મ સ્વભાવ અનાદિ અને નાશને પામતો નથી. જો ગઈકાલની પર્યાયનો નાશ થઈ ગયો છતાં તમારો આત્મા તો વિધિમાન છે, કે ગઈકાલની પર્યાયને ગઈકાલનો આત્મદ્રવ્ય સર્વથા અભિન હોત તો તમારી હાજરી હોત જ નહીં. તો પરિણામનો નાશ થયો છતાં દ્રવ્ય તો એવું એવું છે કે નહીં? જ્ઞાન થયું કે આ પ્રતિમાને જાણનારું જે જ્ઞાન થયું તે જ્ઞાન આત્માથી ભિન્ન છે કે અભિન્ન કે કથનથી ભિન્ન છે? એ પરિણામ આત્માથી સર્વથા અભિન હોય તો એ પર્યાયનો તો નાશ થયો, પછી બીજા જ્ઞાનને જાણવા જાય તો હારે વળે ઓનો નાશ થાય, પર્યાયનો તો દ્રવ્યનો નાશ થઈ જાય. પણ એમ તો બનતો નથી. આગમથી યુક્તિથી તર્કથી અને અનુભવથી આ વાતચીત થાય. તમારા અનુભવમાં ઉતારો કે જ્ઞાનનો પર્યાય જાણવાનો થયો, તે પરિણામ છે જાણવાની પર્યાય કે તમારા આત્માથી ભિન્ન છે કે ભિન્ન, કે કથનથી ભિન્ન. કથનથી ભિન્ન એટલે નિશ્ચય લઈએ ભિન્ન છે કે નિશ્ચય નહીં અભિન્ન કે થઈ ગયું, એટલે દ્રવ્યનો નાશ થઈ જાય. લઈનું જ્ઞાન તો બે તો હોવું જોઈએ, નિશ્ચય લઈને વ્યવહાર નહીં કોને વ્યવહાર સમજ ગયા. करके भावना थे ना, प्रेरणा सीखते भावना थे ना, आत्म भावना आत्म भावना भावता रहेगी केवल तब आत्मा ने भावना भावो, आत्मा नु ध्यान करो, आत्मा नु ध्यान करो कहो के भावना कहो, तो जो ध्यान से ज्ञेयस्वर थे और जो ध्येय थे ते अविनाशी थे। तुम ध्यान करतो तो कौन ध्यान करतो, आत्मा तो आत्मा से ते ध्येय थे અને એની અંતરસ્થનનું જે પરિણામ છે એનું નામ ધ્યાન છે। તો જે ધ્યાનના પરિણામ છે, ધર્મ ધ્યાનના અને શુક્લ ધ્યાનના પરિણામ છે, એ ભાવનાનું છે અને એ તો નાશવાન છે। અને જેની તમે ભાવના ભાવો છો તમારા આત્માની, એ આત્મદ્રવ્ય તો અવિનાશી છે। મોક્ષ પરિણામ જે પ્રગટ થયા તે પરિણામ સાદી અનંત કાળ તેવા ને તેવા રહે છે, ભલે નાશવાન છે સમય સમય ની અપેક્ષા એ, પણ સંવર નિર્જા જે મોક્ષ નું કારણ હતું એ પરિણામ થી આત્મા કથનચિત ભિન્ન છે, સર્વથા ભિન્ન થી। માટે મોક્ષ કામ એ પરિણામ નો નાશ થાય સંવરિયા નો, પણ દ્રવ્ય નાશ થતો નથી। શું વિષય ચાલે છે ખ્યાલ માં રાખો, જોઈએ મોક્ષ તો ફળ આવી ગયું, મોક્ષ તો ફળ આવી ગયું, હવે એ પરિણામ તો સાદી અનંત કાળ પ્રગટા કરશે, પણ કોઈ કાળ એવો આવશે કે સંવર ની જરા પ્રગટ છે શિવ ભગવાન ને, સમજાય તો એ તો પરિણામ નાશ થઈ ગયા। અને જે પરિણામ ઉત્પન્ન થયા મોક્ષ ના, એ તો સાદી અનંત કાળ ધારાવાહી ઉત્પાદ 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 થયા જ કરશે। પછી તો પ્રશ્ન ન ઉઠે, મોક્ષ્યા પછી પ્રશ્ન ઉઠે કે આ પરિણામ ભીમ છે કે ભીમ, તો કેવો જ્ઞાન નો ભડકો થઈ ગયો। આ તો નીચલી ભૂમિકા વાળા જેને સમ્યક દર્શન થતું નથી એવા કોઈ એક પ્રકારના મતાર્થી જે છે કે શુદ્ધ પરિણામ ને આત્મદ્રવ્ય અભિન્ન છે, એને તમે ભીમ કયો, રાગ ને ભીમ કયો ત્યાં સુધી અમારાથી સહન થશે, પણ શુદ્ધ પરિણામ તો આત્મા છે અને એને તમે આત્માથી ભીમ કે છો, એવો એક મત પક્ષ છે જગતમાં, અનાદિનો છે, અનાદિકાળ રહેશે, એમાં કોઈકનું ખૂની પડી જાય ખ્યાલમાં આવી જાય તો જ્ઞાની એનું સમાધાન કરે ને કરી સંગ લઈને જાય। એ ઉત્પાદી ધ્રુવતમ સત છે આખો આત્મા, એમાંથી બે કટકા કરવા પર્યાય જુદી ને દ્રવ્ય જુદી, તો દ્રવ્ય ના તો કટકા તમે કરો છો, તમે અખંડ રાખી શકતા નથી, અમે તો અખંડ માનીએ છીએ। જેવી વાત છે જેવી સમય જરા આમાં બુદ્ધિ ચડાવવી પડશે। આ એક મત છે હિન્દુસ્તાનમાં મોટા પંડિતોનો, એ દ્રવ્ય ને પર્યાય તો અખંડ છે એને અમે અખંડ કહ્યું છું, અને તમે પર્યાય થી જુદો આત્મા એ ધ્યાન નું જોયું છે તો તમે ટુકડા કયા, એમ અજ્ઞાની જ્ઞાની ને કહે છે, પણ એમ છે નહીં, એમ કે ઉત્પાદ્ય ધ્રુવતમ સત દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, તે જ્ઞેય છે, જ્ઞેય ની અપેક્ષા એ અખંડ છે, પણ તે ધ્યેય નથી। ધ્યેય છે તો શુદ્ધ નહીં નો વિષય હોય એ જ ધ્યેય હોય, પ્રમાણ નો વિષય કદી ધ્યેય હોય શકે માટે આમ થયું। આમાં તો જેટલું વિસ્તાર કરો એટલો ઓછો પડે એવું છે। આમાં જગત ના દાપણ વાળો હોય એ આમાં સમજી શકે એવું નથી, આમાં તો રૂચિ વાળો હોય સમજી શકે, આમાં પૈસા ની રૂચિ વાળાનું કામ નથી, પૈસા વાળાનું કામ નથી, આમાં ઈ મોટો નથી, આમાં તો તત્વ અભ્યાસ મોટો છે। પછી ભલે એ સામાન્ય હોય એને કોઈ બોલાવતો ન હોય, પણ આત્માની રૂચિ ઉકળી ગઈ ઈ મોટો છે। માટે અરે જગતના જીવ માન આપશો પણ શેત કે ભાર છે, અજ્ઞાની જીવ માન આપશે અને અજ્ઞાની જે સંસ્કૃતિ હોય તો આપશે તમને લખી દેશે. એ સંસ્કૃતિ કઈ ચાલે એમ નથી. આ અજ્ઞાનીને શું ખબર છે? તો કઈ ને કઈ કોઈને કોઈ અપેક્ષા એ બીજાને મોટા આપે, પણ એ વસ્તુ વસ્તુ જ નથી. વસ્તુ તો આત્મા છે, અને આત્માને આશરે જે જ્ઞાન નથી થાય તેના પરિણામ પ્રગટ થાય. તે ધર્મના પરિણામ છે, બાકી બધા અધર્મના પરિણામ છે. માટે આમ થયું શુદ્ધ પારણાનિક ભાવ વિષયક, એટલે શુદ્ધ પારણાનિક ભાવને અવલંબનારી, ત્રિકાળી દ્રવ્યનો અવલંબન લેનારી પર્યાય, આશ્રય લેનારી પર્યાય, એનું દ્રવ્યનું લક્ષ કરનાર દ્રવ્ય સ્વભાવ જે છે ધ્રુવ પરમાત્મા, તેનું ધ્યાન જે કરે છે એવા જે પરિણામ જેનો વિષય ધ્રુવ પરમાત્મા છે, એ ખંડ પરિણામ પણ અખંડને ભજે છે. જે ખંડ પરિણામ સૂચિત સમયના જ્ઞાનના અંશે પરિણામ છે, આત્મા થી જે ખંડ પરિણામ છે, શુદ્ધ ઉપયોગ તે ખંડ છે, એક સમયનો પર્યાય છે, ભેદ છે. એટલે પણ એ ભજે છે અખંડને, ખંડ અખંડને ભજે છે. ખંડ એવું દ્રવ્ય સામાન્ય, ખંડ એવા એક સમયના ભેદરૂપ પરિણામો, તે અખંડની ભાવના ભાવે છે. જે નિમિત્તની ભાવનામાં પડ્યો તો અનંતકાળથી એને ગુરુ મળ્યા, જે નિમિત્તનું ભજન છોડી દે, સંયોગનું ભજન છોડી દે, પુણ્યનું ભજન છોડ અને ભેદનું ભજન પણ છોડ. ભેદ પણ ભજન કરવા યોગ નથી. ભજન કરવા યોગ, ભક્તિ કરવા યોગ હોય તો એ સારો પોતાનો અખંડ આત્મા છે. એનું ભજન કર, એની ભક્તિ કર, એની સ્તુતિ કર, હા હા એની તું વંદના કર, એને તું નમસ્કાર કર. તારો આત્માને તો તારા આત્માને નમસ્કાર કર્યો નથી. તીર્થંકરને નમસ્કાર કર્યા, જંતને કર્યા, સિદ્ધને કર્યા, આચાર્ય ઉપાધ્યાયને, સાધુને તે અનંતવાર નમસ્કાર કર્યા. અને કોઈ શ્રાવક ભૂતકાળમાં તને જ્ઞાની મળ્યા એને પણ તે નમસ્કાર કર્યા. ભૂતકાળમાં આવી સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા મળ્યા એને પણ તે નમસ્કાર કર્યા. અને અર્જંત સિદ્ધ પરમાત્માની ગેરહાજરીમાં એની સ્થાપના કરીને પ્રતિમાને પણ નમસ્કાર કર્યા. પણ એક સમય માત્ર તારા શુદ્ધાત્માને તું મોમોની ભેળોની વેળોની એને નમસ્કાર કર્યાની, એનો તિરસ્કાર કર્યો તો આહા એ ભગવાન આત્માનો તિરસ્કાર કરે છે, એ અક્ષમ્ય દોષ છે. જ્ઞાનીનો આજે તિરસ્કાર કરશે તો કાલ એનો આદર પણ કરશે, પણ આત્માનો જે તિરસ્કાર છે એ દોષો અક્ષમ્ય છે, એ માફ ન થઈ શકે એવો મોટો દોષ છે. અસમ્ય દોષ છે. તમે અર્જન્ટને ન ભોજો તો ન ભોજો, એ દોષ સમ્ય છે. કેમ કે આજે નહીં ભજો તો કાલે પાછા ભજવા મનશો. એવું તીર્થંકર નું ભજન કર્યું ને ભજન છોડ્યું અનંતવાર, અને પાછું ભજન કર્યું, એવા પલટા પરિણામના પરનું નમસ્કાર ના કરવો ને ન કરવો એવા પલટા અનંતવાર એને કર્યા. પણ એ સમય માત્ર પોતાના તીર્થંકરને ભજતો, પોતાના અરહંતને સિદ્ધને પાંચ પદ અહીંયા અંદરમાં રહેલા છે. પાંચે પદ સ્વરૂપ એક ભગવાન આત્મા છે. એનો એક સમય માત્ર પણ એને યાદ કરેલી ભજન ને નમસ્કાર તો પછી, પણ એનો પરથી જુદો પડીને નમઃ સમયસારમાં કહે છે કે હું મારા શુદ્ધાત્માને નમસ્કાર કરું. જો અધ્યાત્મ શાસ્ત્ર છે, નહીતર શિષ્ટાચાર તો એવો છે. શાસ્ત્રની શરૂઆત કરતા હંમેશા એ પંચ પરમેશ્વરને નમસ્કાર કરે, અને કુનકુન ભગવાને પણ સિદ્ધને નમસ્કાર કર્યા મંગલિક માં. પણ ટીકાકાર એવા મસ્તી વાળા મળ્યા કે એને મંગલિક માં પોતાના શુદ્ધાત્મા ને નમસ્કાર કર્યો. કેમ કે શુદ્ધાત્મા ના નમસ્કાર માં સિદ્ધ નો નમસ્કાર ગર્ભિત આવી જાય છે, અને એકાંતે સિદ્ધ ને અરિહંત ના નમસ્કાર માં શુદ્ધાત્મા નો નમસ્કાર આવતો નથી, એમાં એનો વિરોધ થાય છે. અરે એક સમય પણ આત્મા ને તો જાણ ને ઓળખ ને એની દ્રષ્ટિ કર ને એનું લક્ષ કર, એક સમય તો કર. તને અહો અતિન્દ્ર સુપ્રગટ થશે અને અનંત કાળ નું દુઃખ દશા નું ટળવી જશે, પરાધીનતા ટળવી જશે. આ બધી દેહ મળવો એ પરાધીનતા છે. સવાર થી સાંજ સુધી 24 કલાક પરાધીન અવસ્થા છે. આ પદાર્થ હોય તો ઠીક ને આ પદાર્થ ન હોય તો પછી આ બધા દેહ ની સંબંધ રાખે દેહ ની સાથે. દેહાતી પરમાત્મા થયો એ સ્વાધીન સિદ્ધ પરમાત્મા થયા, અને એ સ્વાધીન સિદ્ધ પર્યાય પ્રગટ થવાનું કારણ એ આત્મદર્શન સમ્યક દર્શન તેનું કારણ છે. મોક્ષ નું કારણ મોક્ષ માર્ગ છે, તે પણ આત્મદ્રવ્ય થી કથન સિદ્ધિ છે. આ હા હા શું આ દિગંબર સંતો અદભુત કામ જંગલ માં રહીને કર્યા, અને મોટું ટ્રસ્ટ બનાવ્યું. ટ્રસ્ટ આ બધું ટ્રસ્ટ બનાવ્યું છે. હા હા ટ્રસ્ટ બનાવીને મૂકતા ગયા છે કે અમારા લાયક પુત્રો. હા હા આ ટ્રસ્ટ ના વારસદાર છે. હા હા નિધિ મૂકી ગયા નિધિ, આ તારું સ્વરૂપ છે. આ સ્વરૂપ ને જાણ તો દુઃખ કરશે, બાકી બધા ફાંફા છે. લાખ થાય કરોડ થાય કે અબજ થાય, આ 2 અબજ નો ધણી બેઠો. 2 કરોડ 20 કેટલા 200 કરોડ 200 કરોડ 2 અબજ નો કાલા કાલા સુનામ બિકીલાલ કાલા કલકત્તા માં છે. કરોડો રૂપિયા તો ટેક્સ ભરે છે વર્ષ ના ગવર્મેન્ટ ને, કરોડો રૂપિયા. અચાણે એની તબિયત એકદમ લથડી ગઈ છે. 2 અબજ રૂપિયા એને કામ આવશે? હા હા ભાઈ, આત્માને આત્માનું શરણ છે, કોઈ તને શરણ નહી આપે. જે દીકરાને તું આધાર રાખો એ દીકરો તને ધક્કો મારશે, એવા બનાવ પણ વર્તમાનમાં પંચમ કાળમાં બને છે, ચોથા કાળમાં ન બને. હા 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 એ એકનો એક દીકરો જુદો થાય. અરે માને બાપ ચોધારા આવશે, અરે અમારા આંધળાની લાકડી. હા હા તું ક્યાં જાય ભાઈ, આ ક્યાં રહી જાય, તમારું શું થશે, અમારું ગઢપણ કોણ પાડશે? હવે જેના માટે પાપ કરીને પૈસા ભેગા કર્યા, પાપ કરીને એને ભણાવ્યું ગણાવ્યું, અમેરિકા મોકલો, લંડન મોકલો, પરણાવ્યો હણાવ્યો, અને જ્યાં ટાઈમ આવ્યો ત્યાં ફરી બેઠો. અમારે તો જ ખાવું છે શું? હા 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 શું છે તે શરણ નથી તારા દીકરા દીકરી ધન વૈભવ દે. અરે દેવગુરુ શાસ્ત્ર પણ તને શરણ નથી ભાઈ, તારો આત્મા તને શરણ છે. આ પરથારો પાખરી પછી સંકેલવો બહુ કઠણ પડશે. પરથારો પાથરવા પેલા તું ધ્યાન રાખજે છે કે બહુ પરથારો તારો નથી. એવી નિષ્કારણ કરુણાથી ચેતાવે છે જગત ને. આ ચેત ચેત નર પછી શું કરે બીજું કઈ ને છૂટી જાય. તમને ધ્યાન પડે એમ કરો ભાઈ. માટે આમ ફેરું શુદ્ધ પારણામિક વિશે. શુદ્ધ પારણામિક ને અવલંબનારી, શુદ્ધ આત્માને અવલંબનારી, આશ્રય કરનારી, એના તરફ નમનારી, જળનારી જે ભાવના, જે ભાવના એટલે શુદ્ધ ઉપયોગ. જે ભાવના, ભાવની ભાવના હોય, ભાવ હોય ત્રિકાળ ધ્રુવ ભાવ, એની ભાવના એને પર્યાય કહેવાય. ભાવ તે દ્રવ્ય છે ને એની ભાવના તે પર્યાય છે. જો પછવાડે છે બીજી બીજી અર્થાત શુદ્ધ પારણાનિક ભાવ નિષ્ક્રિય છે. શુદ્ધ પારણાનિક ભાવ નિષ્ક્રિય છે તે દ્રવ્ય છે. એ ભાવ છે, દ્રવ્ય સ્વભાવ એ ભાવ છે, અને એની જે ભાવના કે હું શુદ્ધ આત્મા છું, એવું શ્રદ્ધા જ્ઞાનના જે પરિણામ અંતર્મુખ થઈને પ્રગટ થયા તેને પરમાત્મા ભાવના કહે છે. એ ભાવના ભાવને ભાવે છે, ભાવને ભાવે છે, કે ભાવ એટલે શિકાર ભાવ, પારિણામિક ભાવ, ભાવ 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 ભાવ, કોઈ બી અભાવ ન થાય. અને ભાવના તો અભાવ થાય, ભાવનાનો અભાવ થાય, પણ ભાવના જેને ભાવે છે એ ભાવ અવિનાશી હોતો અભાવ થતો. ભાવના છે ને એ વિનાશી છે, સંયુક્તની સમ્યક દર્શનાન ચૈતના પરિણામના સ્મરણ છે. એ સંયોગ છે એનો પણ ભરોસો કરવા જેવો નથી. તો પછી તારા પુણ્યને પુણ્યના ફળમાં ફળમાં તો ભરોસે બેઠો છો, છેતરાઈ જાય કોઈ તને શરણ થશે? એક સમયની પર્યાય તને શરણની આપે કેમ કે નાશવાન છે. નાશવાનનું શરણ ન દેવા, અવિનાશીનું શરણ દેતા એ મોક્ષ માર્ગ પ્રગટ થાય. માટે આમ થયેલું શુદ્ધ પારણામિક વિશે જે ભાવના, ભાવના એટલે શુદ્ધ ઉપયોગ, તે રૂપ જે ઔપચમિક આદિ ત્રણ ભાવો, આગમ પદ્ધતિ એ ત્રણ ભાવો કહેવાય, અધ્યાત્મ પદ્ધતિ એક ભાવ, આત્મ અભિમુખ પરિણામ તેને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. એ ઔપચમિક આદિ ત્રણ ભાવો તેવો આ શુદ્ધ ઉપયોગ સમ્યક દર્શનના પરિણામ, શિવતારૂપ ચારિત્રના પરિણામ, અતિન્દ્રિય જ્ઞાનના જે પરિણામ, તે રાગાદી સમસ્ત રાગાદીથી રહી છે. સમ્યક દર્શનના પરિણામ મિથ્યાત્વથી રહી છે, અતિન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાનથી રહી છે, અને સ્થિરતારૂપ સ્વરૂપાચરણ ચારિત્રના પરિણામ, ચારિત્રના મેલ અને મળ રાગથી રહી છે. ફરીને ઔપચમિક આદિ ત્રણ ભાવો જે કયા અથવા શુદ્ધ ઉપયોગ જે કયો તેના ત્રણ પ્રકાર સમ્યક દર્શન જે છે તે મિથ્યાત્વથી રહી છે, અને અતિન્દ્રિય જ્ઞાન જે પ્રગટ થયું આત્માથી તે ઇન્દ્રિય જ્ઞાનથી ભિન્ન રહી છે, અને સ્વરૂપની જે સ્થિરતારૂપ વિતરાગ ભાવ પ્રગટ થયો ચારિત્ર તે રાખતી રહી છે. સમસ્ત રાજાદીથી રહિત હોવાને લીધે જોઈ લેજો મનુષ્ય પર્યાય. હા જો 40 વર્ષની ઉંમરે ચાલ્યો જો આત્મા. હા પાપના પરિણામ સાથે જાય, કાપીના પરિણામ સાથે જાય, અને કા ધર્મના પરિણામ સાથે. તો પાપ પુણ્ય સાથે લઈને જાય તો ચાર ગતિમાં ફરી ફરી જન્મ ને મરણ, જન્મ ને મરણ. આ હા જન્મ જરા ને મરણ નું દુઃખ બહુ આકરું છે. એ તો પોતે જાણે એને કેવડું જાણે. આ શ્વાસમાં 18 વાર જન્મો ને મેળો એવા દુઃખને સહન કર્યા, પણ હજી ચેતતો નથી આત્મા. જે છે કાંઈ શરણ નથી. હો માતા પિતા કોઠા રાખે રડે, દીકરો બધી જાય 40 વર્ષનો શું થાય. આહા પત્ની નિરાધાર થઈ ગઈ. અરે અમારો આધાર ધણી અમારો ગયો, અમે નિરાધાર થઈ ગયા. બેન બાપુ તમે નિરાધાર નથી, તમે અત્યારે તમારા આત્માનું શરીર લો, એ પતિનું સબ હોય અને વૈરાગ દશા ચડે ને આત્મા આત્માનું શરણ લે તો પતિનું દુઃખ નો નાશ થાય અને અતિન્દ્રિય આનંદ એ વખતે સબ પૂજો ને અતિન્દ્રિય આનંદ પ્રગટ આ સ્ત્રીને પ્રગટ થઈ જાય સમ્યક દર્શન. હા હા, શરણભૂત પોતાનો આત્મા, ત્રણેય કાળ સરળ હોય તો પોતાનો આત્મા. તમારો આત્મા તમને દગો નહીં દે, તમારો આત્મા તમને ધક્કો નહીં મારે. પુત્ર પુત્રી ધક્કા મારશે, સગા વાળા ધક્કા મારશે, સંયોગ પણ ધક્કા મારીને ચાલ્યા જશે પિન પરવાર છો તો, પણ ભગવાન આત્મા કદી પણ દગો નહીં દે, કદી પણ ધક્કો નહીં મારે એવો મોટા મનનો સમુદ્ર હૃદયનો ભગવાન આત્મા એ પરિણામ જ્યાં અંદર જાય છે ત્યાં એને આનંદ પ્રગટ થાય છે. માટે આત્માને આત્મા શરણ છે, બાકી બધું અશરણ છે. જગતના અજ્ઞાનીજી સુખને માટે બાર ફાફા મારે છે, નહીં મળે નહીં મળે ને ત્રણ કાળ નહીં મળે પર પદાર્થના લક્ષ્ય છે. અને આત્માના લક્ષ્ય સુખ થયું તે થયું, ત્રણ કાળમાં ટળશે નહીં. માટે આમ થયું શુદ્ધ પારણાનિક ભાવ છે, જે ભાવના તે રૂપિયા ઉત્તમ આદિક ત્રણ ભાવ છે સમસ્ત રાજા દીખી રહી. એમ કે કથનચિત રહી ને કથનચિત થઈ છે, કોઈ રાગ છે કે નહીં પર્યાયમાં, સમ્યક દર્શનમાં થોડુંક મુખ્યા તો છે કે નહીં, સ્વરૂપાચરણ ચારિત્ર જે સ્થિરતા વિતરાગ ભાવ થયો એમાં થોડો રાગ છે કે નહીં, ઓલા અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન ને સંજલ નો રાગ ક્યાં ગયો કે એના ઘરમાં ગયો, અહીંયા વિતરાગ ભાવનો અંશ છે એટલો જ શુદ્ધ ઉપયોગ રહેલો છે. હા, એ તો એના ઘરમાં છે, એ તારા ઘરમાં ક્યાં આવ્યો, દ્રેવમાં તો આવતા ને, પણ તારા પરિણામ જે પ્રગટ થયા શુદ્ધ ઉપયોગમાં એમાં પણ રાગ નથી. હું સમસ્ત રાજાદીથી રહી નિશ્ચય મોક્ષ નો માર્ગ વેવા રત્ન ત્રયના પરિણામ થી સરસ આપી છે. શું કહ્યું, નિશ્ચય મોક્ષ નો માર્ગ શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો કે વેવા રત્ન ત્રયના પરિણામ સવિકલ્પ દિશા હોય ત્યારે હોય, પણ એનું જે હોવું છે એ એનામાં છે, અને નિશ્ચય મોક્ષ માર્ગનું હોવું નિશ્ચય મોક્ષ માર્ગમાં છે. બે ભૂલ છે, એકમાં બીજાની નાસ્તી છે. નિશ્ચય મોક્ષ માર્ગના જે પરિણામ આત્માથી થયા અને બહિર્મુખ પરિણામમાં જે વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના વિકલ્પ ઉઠે છે એને પરમાત્મા વ્યવહાર ચારિત્ર કહે છે. એ વ્યવહાર રત્નત્રયના જે પરિણામ રાગરૂપ છે તે નિશ્ચય રત્નત્રયના પરિણામથી તદ્દન ભૂમ છે. રાજાથી દ્રેહિતોવાન રીતે શુદ્ધ ઉપાદાન કારણભૂત કારણ આપીને શુદ્ધ ઉપાદાન થયું, શુદ્ધ ઉપયોગ જે પ્રગટ થયો તે શુદ્ધ ઉપાદાન છે. કેમ કે રાગથી રહીશ્ય માટે શુદ્ધ શબ્દ વાપરો છે, ઉપાદાન નહીં, ઉપાદાન તો બે ને કહેવાય, રાગને પણ ઉપાદાન કારણ કહેવાય અને વિતરાગ ભાવને પણ ઉપાદાન કહેવાય, પર્યાયનું ઉપાદાન પર્યાયથી છે. પણ અહીંયા જે શુદ્ધ વિશેષણ મૂક્યું એ રાગથી રહીતો હોવાને કારણે ત્રિકાળ ઉપાદાન તો શુદ્ધ છે, પણ ક્ષણિક ઉપાદાન એને પણ શુદ્ધ ઉપાદાન કારણ કહેવામાં આવે છે. હવે એ શુદ્ધ ઉપાદાન કારણ કહેવાનું કારણ છે કે એ પરિણામ પોતાથી છે, એ પરિણામનો દાતા ગુરુ પણ નથી ને એ પરિણામનો દાતા દ્રવ્ય પણ નથી, માટે તે પરિણામને શુદ્ધ ઉપાદાન કારણ કહેવામાં આવે. આ તો અંદરની રમત ની વાત શબ્દમાં રચના કરી મૂકી છે કે એ પરિણામ જે પ્રગટ થયા એ શુદ્ધ ઉપાદાન છે. ઉપાદાન એટલે સ્વશક્તિ, પર્યાયની સ્વશક્તિ પર્યાયથી એ પ્રગટ થઈ છે. એ વ્યવહાર સ્ત્રીના પરિણામ છે માટે આ શુદ્ધ ઉપાદાન છે એમ નથી. ઉપાદાન એને કહેવાય કે જેમાં સ્વયં સિદ્ધ હોય, પરની અપેક્ષા બિલકુલ ન હોય તેને ઉપાદાન કારણ કહેવાય. ઉપાદાન શુદ્ધ ઉપાદાન કારણ કે એ શુદ્ધ પર્યાય પ્રગટ થઈ, એ શુદ્ધ પર્યાય રાગના સદભાવની કે અભાવની અપેક્ષા રાખતી નથી. અને એ ગુરુએ એ દાન આપ્યું નથી, એ પર્યાય ગુરુથી ઉત્પન્ન થઈ નથી, એ પરિણામ શુદ્ધ આત્મદ્રવ્યથી પણ ઉત્પન્ન થયા નથી. સ્વયં સિદ્ધ સત્તા હેતુ છે. આ નિમિત્તની પણ અપેક્ષા નહીં અને ત્રિકાળી દ્રવ્યની પણ અપેક્ષા નહીં, એવા શુદ્ધ ઉપાદાન ભૂત જે પર્યાયો તે મોક્ષનું કારણ થાય છે. ત્રિકાળી દ્રવ્ય મોક્ષનું કારણ નથી અને રાગાદી પણ મોક્ષનું કારણ. આ ઉપવાસ ને સામાયિક ના વિકલ્પ ને આ ક્રિયાકાંડ બિલકુલ મોક્ષનું કારણ નથી, બંધનું કારણ છે. એકાંતે બંધનું કારણ છે, સર્વથા બંધનું કારણ છે. એ સ્વભાવથી વિરુદ્ધ હોવાને કારણે પુણ્યના પરિણામ અધર્મ છે. પુણ્યના પરિણામ અધર્મ છે. કેમ કે ધર્મ સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે. એ મોમાસામાં કહ્યું છે પેલા વેલા અહીંયા ઓલી નાચમાં નતું કહ્યું, સમજી ગયા? પણ વાતો કઈ દીધું, એક બી રહેવાનું ને, વાતો એક બી રહેવાનું હતું ને. અરે જગત ને આ તત્વ મળ્યું નથી, શું કરે? આ ઊંચા નીચા થાય છે, ઠેકડા મારે છે, ઠેકડા મારે ભાઈ, ઠેકડા મારો માં. હા હા, શાંત થઈ ચીકથી તમે જાણો એને, તમે માનો નહીં ભલે ઝટપટ, પણ તમે એની પરીક્ષા તો કરો કે આ શું બધા ગાંડા થઈ ગયા છે. હા હા, એ છે કે જે ભાવથી બંધ થાય એ ભાવથી ત્રણ કાળમાં મોક્ષ થઈ શકે નહીં. એ છે કે શુદ્ધ ઉપાદાન કારણભૂત હોવાથી આજે શુદ્ધ પરિણામ પ્રગટ થયા. સમ્યક જ્ઞાન ચારિત્રના નિશ્ચય મોક્ષ માર્ગના પરિણામ એ શુદ્ધ ઉપાદાન ભૂત છે. હવે જયારે ઉપાદાન પણ તમે એને સિદ્ધ કરો ત્યારે સત અહેતુક છે. એને નિમિત્તની પણ અપેક્ષા નથી, એને ટીકાળી દ્રવ્યની પણ અપેક્ષા નથી. એવો સ્વયં સિદ્ધ પર્યાય પ્રગટ એના જન્મ ક્ષણ છે, એના કાળક્રમમાં એ પરિણામ આવ્યા છે. એમ અમને ભાગતો નથી એમ જ્ઞાની પોકાર કરે છે. મારી પણ અપેક્ષા નથી એવા સ્વયંસિદ્ધ પરિણામને શુદ્ધ ઉપાદાન કારણ કહેવામાં આવે છે. જેને કોઈ નિમિત્તની અપેક્ષા નથી એ શુદ્ધ પર્યાય જયારે ઉપાદાન છે ત્યારે ત્રિકાળી દ્રવ્ય એને અપેક્ષા એ નિમિત્ત થઈ ગયું. અને પર પદાર્થ પણ નિમિત્ત થઈ ગયા. એક સમયનો પર્યાય ને ઉપાદાન કહીએ ત્યારે બધું જગતમાં નિમિત્ત છે. એક સમયનો પર્યાય તે ઉપાદાન છે. આમાં લખેલું છે બધું લક્ષ્યદ્રને ઉપરાંત છતાં નિમિત્ત છે. કેમ કે એનું અવલંબન લીધું ત્યારે છું, એ તો નિમિત્તનું કથન છે. પણ સ્વયંથી પોતે પોતાથી પર્યાય થઈ છે એનું લક્ષ ફર ઉપર લખી સ્વ ઉપર છે એટલું જ્ઞાન કરાવે છે. રાગ થાય ત્યારે રાગ થાય ત્યારે કોના આશ્રય થાય, કેના લક્ષ્ય થાય, જે પરના લક્ષ્ય. તો એ વિતરાગ ભાવ થયો તો એનું લક્ષ્ય ક્યાં છે? ત્રિકાળી દ્રવ્ય ઉપર. પણ ત્રિકાળી દ્રવ્ય છે માટે આ પર્યાય પ્રગટ થઈ એમ છે નહીં. કેમ કે ત્રિકાળી દ્રવ્ય તો પહેલાથી હતું. ત્રિકાળી દ્રવ્ય તો પહેલાથી હતું, કેમ કે નિર્દેશન થતું નથી? માટે ત્રિકાળી દ્રવ્ય એ મોક્ષનું કારણ નથી. એવી વાત છે, બહુ સમજ આવી. શુદ્ધ ઉપાદાન કારણભૂત હોવાથી કેમ કે એનો અકર્તા કેવો છે ને, એ પર્યાય નો અકર્તા કે છે હમણાં. હા હા, કોઈ પિતા એ શુદ્ધ ઉપાદાન દ્રવ્ય નું વિશેષણ હોય. હા અચ્છે, આજે છે ને કે તેની લીટીમાં બીજા પારણ સરળ શુદ્ધ પારણાની પરમભાવ ગ્રાહક એટલે એને ગ્રહણ કરનાર શુદ્ધ દ્રવ્યથી જ્ઞેય છે. એ શુદ્ધ દ્રવ્યથી જ્ઞેય કરી છે કે શુદ્ધ ઉપાદાન દૂધ છે. એ પર્યાયનું વિશેષણ છે, પર્યાય વિશેષણ છે. દ્રવ્યાર્થિક નહીં કેવી છે કે શુદ્ધ ઉપાદાન ભૂત છે. પર્યાર્થિક નહીં, એ દ્રવ્યાર્થિક નહીં, પર્યાય છે કે જે ગ્રહણ કરે છે શુદ્ધાત્માને, દ્રવ્યને વિષય કરે છે. એટલું ત્યાં લીધું. ત્યાં એક કારણ શબ્દ ન વાપરો. અહીંયા કારણ શબ્દ વાપરવાનું કારણ છે કે મોક્ષનું કારણ કોણ એવો પ્રશ્ન ઉપર ઉઠ્યો છે. કે પાંચ ભાવમાં મોક્ષનું કારણ કોણ છે? તો કે છે કે તે પર્યાય મોક્ષનું કારણ છે. તે પર્યાય એટલે સદુપયોગ. સદુપયોગ રાખી રહી છે તેથી તેને શુદ્ધ ઉપાદાન કારણ ભૂત કહેવામાં આવે છે. એ કાર્ય નથી પણ કારણ છે. એ તો કાર્ય પોતે, છતાં મોક્ષનું કારણ અહીંયા કેવું છે માટે તેને કારણ નામ આપવામાં આવે છે. ઉદયભાવ કારણ નથી અને ત્રિકાળી પારણાનિક ભાવ પણ કારણ નથી. તો કારણ શું છે? કે શુદ્ધ ઉપાદાન ભૂત નિશ્ચય મોક્ષનો માર્ગ કારણ છે. શુદ્ધ ઉપાદાન કારણ ભૂત કારણ કેવું છે ને? નિશ્ચય મોક્ષ માર્ગ છે, કારણ છે, અને મોક્ષ છે એનું ફળ કાર્ય છે. સમજી ગયા? ખરેખર તો એક એક સમયની પર્યાયનું કારણ કાર્ય એક એક સમયમાં છે, પણ અહીંયા વિશે લિમિટેડ લેવો છે કે ઉદય ભાવ બંધનું કારણ છે. એ મોક્ષનું કારણ આ વ્રત ને નિયમ ને તપ અને આંદેન ને ઉપવાસ ને વર્ષે તપ એવા જે શુભ ભાવો ચિંતિત માત્ર મોક્ષનું કારણ નથી, બંધનું કારણ, સર્વથા બંધનું કારણ, સર્વથા દુઃખનું કારણ છે. કેમ કે આ કુળતાને ઉપજાવનારા છે પુણ્ય પરિણામ હો કે પાપ પરિણામ હો. અને ભગવાન આત્માને અવલંબે પારણાનિક વિશે એને અવલંબનારી જે શુદ્ધ પર્યાય પ્રગટ થઈ તે શુદ્ધ ઉપાદાન કારણ છે. અને એ એક જ પરિણામ મોક્ષ માર્ગના એ મોક્ષનું કારણ થાય છે. ભિકારી દ્રવ્ય પણ મોક્ષનું કારણ નથી અને પુણ્ય પાપના પરિણામ પણ મોક્ષનું કારણ નથી. પાંચ મહાવ્રતના પરિણામ એ ચારિત્રનો મેલ અને મળ છે, ચારિત્ર જ નથી. જગતના જીવે આ વાત સાંભળે નથી, ખળભળાટ મચી ગયો આખા ભારતમાં. હા, દિગંબરોમાં ખળભળાટ મચ્યો, પછી બીજામાં તો મચે તો મચો. ખળભળાટની બહુ જરૂર હતી. હા, ખળભળાટ થશે, ઉહાપો અંદરમાં જાગશે તો લાયક જીવની પરીક્ષા કરશે કે ભાઈ તમે અમને સમજાવો તો ખરા કે આ પુણ્યના પરિણામે ઝેર કયો છો, વિષકુમ કયો છો, બંધનું કારણ કયો છો, ઉદયભાવ કયો છો, બિલકુલ મોક્ષનું કારણ નથી. ક્યારે ઉહાપો થાય ત્યારે સમજવાની જિજ્ઞાસા જાગે. અરે સાચું તે મારું એમ માનો હો, મારું તે સાચું એમ ન માનો. ભાઈ સાચું તે માનું, મારું તે સાચું એમ નહીં, તમારું તે સાચું. ચાલો ભલે તમે માનો છો એ ધર્મ સાચો, તો તમને આત્માનો અનુભવ થયો કે ના? આત્માનો અનુભવ થયો નથી તો ધર્મ નથી. આત્માના અનુભવથી ધર્મની શરૂઆત થાય છે. શુદ્ધ ઉપાદાન કારણભૂત હોવાથી એક અશુદ્ધ ઉપાદાન અને એક શુદ્ધ ઉપાદાન. અશુદ્ધ ઉપાદાન સંસારનું બંધનું કારણ છે, રાજાજી પર્યાય. પુણ્યના પરિણામ અશુદ્ધ ઉપાદાન છે, તે બંધનું કારણ છે, અને શુદ્ધ ઉપાદાન તે મોક્ષનું કારણ છે. ઉપાદાન બે પ્રકાર છે, એક ત્રિકાળ ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન. ત્રિકાળ ઉપાદાન દ્રવ્યને કહેવાય અને ક્ષણિક ઉપાદાન પર્યાયને કહેવાય. એક ક્ષણિક ઉપાદાન જે પર્યાયને કહ્યું એના બે ભેદ, એક ક્ષણિક શુદ્ધ ઉપાદાન અને એક ક્ષણિક અશુદ્ધ ઉપાદાન. રાજા દિશે કે ક્ષણિક અશુદ્ધ ઉપાદાન અને વિતરાગ ભાવ સમજના દિશે કે ક્ષણિક શુદ્ધ ઉપાદાન. ક્ષણિક છે ને, નાશવાન છે સમય સમય. બોલો અભ્યાસ ક્યાં જોજો આખો? આ હા, ક્રિયાકાંડમાં મગ્ન થઈ ગયો. કોઈ ક્રિયાજર થઈને આ શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષ ને કરુણ કે કોઈ તો ક્રિયાકાંડમાં મસ્ત થઈ ગયા અને કોઈ એકલા સુધાત્મા 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 ચિદાનંદ છું ચિદાનંદ છું ઓમ સુધી ચિદરૂપોહમ ઓમ સુધી ચિદરૂપોહમ કેવળ વાતો કરનારા વિકલ્પમાં અટકેલા આત્માઓ. કોઈ તો ક્રિયાજળ થઈ ગયા અને કોઈ તો શુષ્ક જ્ઞાનમાં રહી ગયા. આ બે જીવ મોક્ષ ને પામતા નથી એમ અમને કરુણા ઉપદેશ છે જોઈને. સમય સાધના વાંચનારાની આજ લીધી શુષ્ક જ્ઞાન એ જ્ઞાન તો આનંદ થી રસ બહુ હોય એને જ્ઞાન કહેવામાં આવે. બાકી શાસ્ત્ર નું જ્ઞાન છે અજ્ઞાન છે, જ્ઞાન નથી. આત્મા નું જ્ઞાન છે જ્ઞાન હોવાથી મોક્ષ કારણ છે, પરંતુ શુદ્ધ પારણામિક ભાવ નહીં. મોક્ષ ના કારણ છે પર્યાય, પરંતુ શુદ્ધ પારણામિક નહીં. અર્થાત શુદ્ધ પારણામિક ભાવ મોક્ષ નું કારણ નથી, શ્રીકાળી દ્રવ્ય તે મોક્ષ નું કારણ નથી. શ્રીકાળી દ્રવ્ય તે શ્રીકાળી દ્રવ્ય તે મોક્ષ નું કારણ નથી. કેમ કે જે શક્તિરૂપ મોક્ષ છે એ તો શુદ્ધ પારણામિક છે, એ તો પ્રથમ થી વિદ્યમાન છે. આ તો વ્યક્તિરૂપ મોક્ષ નો વિચાર ચાલે.